તારીખ 31/8/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 218
ચંદ્રવચનામૃત પત્ર 449માં ત્રીજા પેરેગ્રાફથી કલ્યાણ વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે, તે કારણોને વારંવાર વિચારીને મટાડવા ઘટે છે અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. શું કહે છે કે આત્માનું કલ્યાણ જેને કરવું છે એણે એ કલ્યાણને પ્રતિબંધ એટલે આડા આવનારા જે કારણો છે શું એ કારણોને વિચારવા ઘટે છે. એ કારણો બહાર નથી, આત્મકલ્યાણને અટકાવનારા, આત્મકલ્યાણમાં અવરોધ ઉત્પન્ન કરનારા કારણો છે એ આત્માથી બહાર નથી, કોઈ સંયોગરૂપ નથી, તે જીવના જ પોતાના પરિણામ છે કે જે આત્માને અકલ્યાણકારી છે. આ દ્રષ્ટિકોણથી વિચારીએ તો આત્માના પરિણામોની બે જાત છે, એક આત્માના કલ્યાણ કરનારા પરિણામો, એક આત્માને અકલ્યાણ કરનારા પરિણામો. એક આત્માને આત્મલાભ કરનારા, આત્મશાંતિ પ્રાપ્ત કરનારા પરિણામો અને એક આત્માને અશાંતિ ઉત્પન્ન કરનારા, નુકસાન કરનારા પરિણામો. આ સિવાય ત્રીજી જાત નથી. તો પોતાના પરિણામોને વિચારવા ઘટે છે. આપણે સ્વાધ્યાયમાં, સ્વાધ્યાય પદ્ધતિમાં એ પદ્ધતિ એટલા માટે રાખીએ છીએ કે સ્વાધ્યાયમાં બેઠા તો વિચારીએ કે આજના દિવસમાં મારા આત્મકલ્યાણથી વિરુદ્ધ એવા પરિણામો કયા કયા થયા. એ પદ્ધતિ એટલા માટે છે કેમ કે અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે એ વિચારીને જ્યાં સુધી મટાડવામાં ન આવે અને એ પ્રકારે ઉપાય ન કરવામાં આવે, એવા ઉપાયને અનુસરવામાં ન આવે તો તે વિના આત્મકલ્યાણની પ્રાપ્તિ થતી નથી. એ સ્વાધ્યાય પદ્ધતિની અંદર આ મહત્વનો વિષય છે. આપણે ગઈકાલે પાર્લામાં એ વિષય લીધો હતો કે પહેલા નુકસાન તો બંધ કરવું જોઈએ, એટલે પોતાના પરિણામ પોતે વિચારે, બીજાને પણ પોતાના નુકસાનકારક પરિણામોનો ખ્યાલ આવે તો એ પણ એને વિચારવા માટે બતાવે કે આવા આવા પરિણામ છે, એ નુકસાન કરનારા છે. જ્યાં સુધી એનો વિચાર વિમર્શ ન થાય અને એના મટાડવા માટેનો ઉપાય ન વિચારાય, એવી રીત, એવો ઉપાય, એવો માર્ગ જ્યાં સુધી અનુસરણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ જીવનું કલ્યાણ ન થાય. એટલે કે માત્ર શાસ્ત્ર વાંચી જાય અથવા શ્રવણ કરી લે તેથી કાંઈ આત્મકલ્યાણ ન થઈ જાય. ફરીથી સત્સંગમાં વાંચન શ્રવણ બે પ્રકાર ઉત્પન્ન થાય છે, એ સિવાય બીજા જે સાધન છે એ સાધનથી તો આત્મકલ્યાણનો સવાલ ઊભો થતો નથી. કે કોઈ ઉપવાસ કરી લઈએ એટલે આત્મકલ્યાણ થઈ જાય, કે કોઈ સામાયિક પ્રતિક્રમણ કરી લઈએ માટે આત્મકલ્યાણ થઈ જાય, કે મંદિર જઈને પૂજા કરી આવે એટલે આત્મકલ્યાણ થઈ જાય, એ તો પ્રશ્ન છે જ નહીં. સત્સંગ છે એ આત્મકલ્યાણનું સાધન કયું છે? હવે સત્સંગમાં સત્સંગને કઈ રીતે અનુસરવો એનું માર્ગદર્શન કૃપાળુ દેવ આપે છે. પત્ર ભલે કૃષ્ણદાસભાઈને લખેલો છે તો પણ આપણે કૃષ્ણદાસભાઈએ ત્યારે થઈને વિચારવાનું છે. એટલે કે મને કહે છે, મારા માટે આ વાત કૃપાળુ દેવે લખી છે, એવી રીતે સ્વલક્ષે વિચારવાનું છે. અનાદિની દોષ દ્રષ્ટિ હોવાથી બીજાના દોષ જોવા એ સહજ થઈ આવે છે, સહેજે સહેજે જોઈ લે છે, ત્યાં સુધી પોતાના દોષ નહીં દેખાય. જ્યારે બીજાના ગુણ જોવાની દ્રષ્ટિ થશે ત્યારે પોતાના દોષ દેખા શકે, આવામાં આવા ગુણ મારામાં નથી, મને તો ઉલટું ચાલે છે. આ એક દ્રષ્ટિકોણનો સવાલ છે. અને સ્વલક્ષનો પ્રકાર આવો હોય છે, એ સિવાય પણ મુમુક્ષુને પોતાની આત્મકલ્યાણના વિશે જાગૃતિ હોય તો પણ એને પોતાના દોષનો ખ્યાલ આવે છે, અને બીજાને પણ એ સાથે સ્વાધ્યાય કરનાર મુમુક્ષુને પણ એ વિનંતી કરી રાખે કે મારામાં કાંઈ એવો દોષ દેખાય તો તમારે અવશ્ય મને જણાવો. હવે હું એ કાઢવા તૈયાર થયો છું, એટલા માટે આ વાત મારા માટે જરૂરી છે. માત્ર વાંચન શ્રવણ કરી જવું નહીં, પણ કૃપાળુ દેવના માર્ગદર્શનનો અનુસાર સત્સંગ સ્વાધ્યાયમાં આવી પદ્ધતિ હોવી જરૂરી છે, કે પોતાના દોષની ચર્ચા કરવી અથવા પોતાનો આત્મા ક્યાં આત્મકલ્યાણને વિશે પ્રતિબંધક કારણોમાં વર્તે છે, કલ્યાણમાં આડા આવનારા પરિણામમાં વર્તે છે, એને સમજવા વિચારવા અને મટાડવાનો ઉપાય કરવો. એવું કર્યા વિના આત્મકલ્યાણ કોઈને થાય એ વાત સંભવિત નથી એમ કહે છે. એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. હવે આત્મકલ્યાણમાં અવરોધ કરનારા જે પરિણામ છે એના ત્રણ પ્રકારની અહીંયા વાત કરી છે, એ ત્રણ પ્રકાર બતાવ્યા છે. મળ, વિક્ષેપ અને અજ્ઞાન. મળ એટલે મલિન પરિણામ, વિક્ષેપ એટલે પરિણામની અંદર ક્ષોભ થવો, ડિસ્ટર્બન્સ થવો, ટેન્શન આવવું, એને વિક્ષેપ કહે છે, અસમાધાન થવું એ વિક્ષેપના પરિણામ છે. મળ એટલે મલિનતા, કષાય ભાવોની રાગ દ્વેષની મલિનતા, અથવા મોહની મલિનતા, મિથ્યાત્વ મોહની મલિનતા, વિક્ષેપ અને અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન. અજ્ઞાન એટલે ઓછું જ્ઞાન એમ નહીં, અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન. કેવા પ્રકારે જ્ઞાન વિપરીતતા કરે છે? કે જે કાર્ય આત્મા કરી શકતો નથી એવા કાર્યમાં કર્તાપણાનું અજ્ઞાન કરે છે. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી એવા સચેત અચેત પદાર્થોમાં પોતાપણું કરે છે, જ્યાં પોતાની હયાતી નથી. જે સંયોગો અને શરીર શરણભૂત નથી, આધારભૂત નથી, એને એમાં આધાર બુદ્ધિ કરે છે. જે શરીરને સંયોગો પરિવાર આદિ અનિત્ય છે એમાં નિત્યપણાની બુદ્ધિ કરે છે. બુદ્ધિ એટલે અભિપ્રાય. અને જે પદાર્થોમાંથી સુખ મળતું નથી એવા પદાર્થોમાં સુખ બુદ્ધિ કરે છે. આ પ્રકારની જે બુદ્ધિ છે એ જીવનું અજ્ઞાન છે, એટલા માટે છે કે વસ્તુનું સ્વરૂપ એવું નથી. વસ્તુના વિજ્ઞાનને અનુસરીને આ વાત છે કે વસ્તુનું સ્વરૂપ એવું નથી, છતાં જીવની વિપરીત બુદ્ધિ છે એને આત્મકલ્યાણના માં રોકનારા પરિણામ છે, અર્થાત આત્માનું અકલ્યાણ કરનારા પરિણામો છે. આત્માનું કલ્યાણ થતાં આત્માને આત્મશાંતિ ઉત્પન્ન થાય છે અને અકલ્યાણ થતાં આત્માને અશાંતિ ઉત્પન્ન થાય છે. અહીંયા લાભ નુકસાનનો હિસાબ શાંતિ અશાંતિ સાથે છે, રૂપિયાના પાય સાથે નથી કે માન અપમાન સાથે નથી. જેટલી અશાંતિ એટલું આત્માને નુકસાન અને જેટલી શાંતિ એટલો આત્માને લાભ. તો ત્રણ પ્રકારના પરિણામ છે. એક મોહના પરિણામ છે, એમાં મળ છે, મલિનતા છે. એક વિક્ષેપના પરિણામ છે, એમાં ચંચળતા છે, ક્ષોભ છે, ડિસ્ટર્બન્સ છે. અને એક વિપરીત જ્ઞાનના પરિણામ છે. એ ત્રણ પ્રકારના જીવના અનાદિના દોષ છે. દોષ કહો કે અશાંતિ ઉત્પન્ન કરનારા પરિણામ કયો, કે દુઃખ ઉત્પન્ન કરનારા પરિણામ કયો. દોષ કારણ છે અને દુઃખ એનું ફળ એટલે કાર્ય છે. નિર્દોષતા પવિત્રતા કારણ છે અને આત્મશાંતિ અને આત્માનું સુખ એનું ફળ અથવા કાર્ય છે. કહે છે કે આ ત્રણ પ્રકારના દોષ એટલે દુઃખ ઉત્પન્ન કરનારા, અશાંતિ ઉત્પન્ન કરનારા ત્રણ કારણો છે. એ ત્રણ કારણોને કેવી રીતે મટાડી શકાય? કે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. સૌથી પહેલા જ્ઞાન, જ્ઞાનમાં ફેરફાર થાય છે, એટલે સમજણ સાચી થાય છે, યથાર્થ સમજણ આવે છે. પછી એની અસર શ્રદ્ધાનું પર આવે છે, એની અસર આચરણ ઉપર આવે છે. એમ જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર એ ત્રણેય ગુણોમાં ફેરફાર થાય છે. એટલે ક્રમથી વાત લીધી છે કે પહેલાં ક્યાં ફેરફાર થાય, કે જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ થઈ. જે વચનો આત્માનું કલ્યાણ બતાવનારા છે, જે વચનો આત્માનું અકલ્યાણ કેમ મટે એવું બતાવનારા વચનો છે, એવા વચનોને જ્ઞાની પુરુષના વચનો કહેવામાં આવ્યા છે. જ્ઞાની પુરુષના વચનો એટલે એની છાપ શું? આત્માની વાત કરે એટલે જ્ઞાની પુરુષના વચન થઈ ગયા, શાસ્ત્રની વાત કરે એટલે જ્ઞાની પુરુષના વચન થયા એમ નહીં. આત્માને આત્મકલ્યાણમાં પ્રેરે એવો ઉપાય બતાવે અને આત્માને આત્માની અશાંતિ અને દુઃખમાંથી બચાવે એવો ઉપાય બતાવે. એવા જે વચનો છે એ જ્ઞાની પુરુષના વચનો છે. એની પ્રાપ્તિ થઈ એટલે એ વચનો સાંભળવા મળે, એ વચનો વિચારવા માટે સામે આવે, વાંચવા મળે અથવા સાંભળવા મળે, એટલે એની પ્રાપ્તિ થઈ એમ કહે છે. આ પ્રકારની પ્રાપ્તિ કોઈ મહત્પુણ્યના યોગે થાય છે. તે પ્રકારના ઉચ્ચ ક્વોલિટીના પુણ્ય હોય છે ત્યારે એને જીવને જ્ઞાની પુરુષના વચનો મળે છે, પ્રાપ્ત થાય છે. પછી એ વચનો ઉપર જીવ કેટલો વિચાર કરે એ એનું સ્વતંત્ર કાર્ય છે. એ વચનો ઉપર વિચાર ન કરે અને ઉપેક્ષા કરે એના માટે પણ એ સ્વતંત્ર છે. પુણ્યનું ફળ આવ્યું, પુણ્યનું ફળ એ નોટની કરન્સી જેવું છે. તમારા હાથમાં રૂપિયા છે, તમે એનાથી સદગ્રંથ પણ લઈ શકો છો જેથી તમારા પરિણામ સુધરે, તમને ગુણ પ્રાપ્તિ થાય, અને તમે એવું સાહિત્ય પણ લઈ શકો છો જેથી તમારા પરિણામ બગડે. પૈસા તો પૈસા છે, એનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ તમારી યોગ્યતા ઉપર આધારિત છે. એમ જીવ મનુષ્ય થયો, મનુષ્ય થયા પછી ધર્મના ક્ષેત્રમાં આવે છે. કોઈ કોઈ જીવ, બધા નથી આવતા, એ પ્રકારનું પુણ્ય હોય એને. એમાં પણ જૈન ધર્મ છે, એની ક્વોલિટી જુદી છે. એમાં પણ સત્પુરુષના વચનોની પ્રાપ્તિ થાય છે, એ બહુ મોટો પુણ્યનો યોગ છે. પછી વિચારવાન જીવ હોય તો એના ઉપર વિશેષ વિચાર કરે છે અને આત્મકલ્યાણની દિશામાં એનું અમલીકરણ કરે છે, એના ઇનિશિયેટિવ્સ લે છે. અવિચારી જીવ હોય તો એની ઉપેક્ષા કરે છે અને એ વાતને મૂકી પડતી મૂકી દે છે. વિચારવાન જીવ હોય એની વાત જુદી છે. અહીંયા મુમુક્ષુ એટલે વિચારવાન જીવ, એને અહીંયા મુમુક્ષુ કહેવામાં આવ્યા છે. એના ઉપર વિચાર કરે, તેનો યથાયોગ્ય વિચાર કરે, એટલો વિચાર કરે એમ ન લીધો, પરલક્ષે વિચાર કરે એમ નહીં, યથાયોગ્ય વિચાર કરે એટલે સ્વલક્ષે વિચાર કરે કે મારા આત્મકલ્યાણ એવું જે મારું પ્રયોજન છે, એવું જે મારો હેતુ છે, એમાં આ વચનોનો ઉપયોગ શું, એવો વિચાર કરે. આ વચનો મારા આત્મકલ્યાણમાં કેવી રીતે મને કામ લાગે, મારે કામની વાત છે કે નહીં, એવો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. નિવૃત્તિ એટલે નાશ પામવો, અજ્ઞાનનો નાશ થઈ શકે છે. અથવા મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા ઉત્પન્ન થાય છે, મતિ નિર્મળ થાય છે, મતિ સરળ થાય છે, અને પોતાના હિત અહિતની સૂઝ આવવા લાગે છે. કયા પરિણામ મને હિતરૂપ છે, કયા પરિણામ મને અહિતરૂપ છે એની ખબર પડવા માંડે છે, નહીંતર એ ખબર નથી હોતી. કયા ભાવથી મને નુકસાન અને અશાંતિ થશે એની ખબર નથી, કયા ભાવથી મને આત્મશાંતિ પ્રગટ થશે એની પણ ખબર હોતી નથી. પણ જ્ઞાની પુરુષના વચનો ઉપર યથાયોગ્ય જ્યારે વિચાર થાય છે ત્યારે મતિની નિર્મળતા અને સરળતા આવે છે. સરળ મતિ એટલે સિદ્ધિ, તર્ક કુતર્કમાં નહીં જતા પોતાના આત્મકલ્યાણમાં એનો ઉપયોગ કેમ થાય એટલું સીધું વિચારે એને મતિની સરળતા કહેવામાં આવે છે. અને એમ થવાથી અજ્ઞાનનો નાશ થાય છે. અજ્ઞાનનો નાશ થાય ત્યારે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી એમ કહે છે કે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા જે પરિણામ છે એની પરંપરામાં, સંતતિ એટલે એની પરંપરા ચાલે છે, એમાં બળવાનપણું ઘણું છે. અજ્ઞાનનું બળ પણ કાંઈ ઓછું નથી, એટલે વિપરીત જ્ઞાનનું બળ પણ કાંઈ ઓછું નથી. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે, એટલે તેને અટકાવવા માટે અજ્ઞાનજનિત પરિણામોથી અનેક પ્રકારના દોષ થાય છે, દોષની પરંપરા લાગે છે, એને અટકાવવા માટે, રોધ એટલે અટકાવવો, એને બંધ કરવા માટે અનેક જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ પણ મટાડવા ઘટે છે. મળ એટલે અહીંયા દર્શનનો લેવો અને વિક્ષેપ એટલે ચારિત્રમો લેવો. દર્શનમો પણ પાતળો પડવો જોઈએ અને ચારિત્રમોનો રસ પણ મંદ થવો જોઈએ. એટલે વિષય કષાયના પરિણામનો રસમંદ થવો જોઈએ અને દર્શનમોનો અનુભાગ પણ ઘટવો જોઈએ. અનુભાગ એટલે શક્તિ. જ્ઞાનમાં નિર્મળતા થવામાં આ બે સહકારી કારણ છે. અથવા એ ત્રણેય ગુણો યથાયોગ્યપણે કાર્ય કરે ત્યારે એકબીજાના પૂરક પરિણામ તરીકે કામ કરે છે. શું કરે છે? એકબીજાના પૂરક પરિણામ. જ્ઞાન નિર્મળ થાય, વિવેકવાળું થાય, દર્શનમોને મંદ કરે. દર્શનમો મંદ થાય, જ્ઞાનમાં નિર્મળતા આવે, એકબીજાને એકબીજા ઉપર અસર આવે છે. એવી એક આત્માના ગુણોની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. અને એ મળ મટાડવા માટે સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ એ વગેરે મળ મટવાના સાધન છે. દર્શન મોં કેવી રીતે મટે? કે સરળપણું તો પહેલું હોવું જોઈએ. કોઈ પણ વાતને સીધી લેવી આડું ન લેવું. માનો કે કોઈ આપણને એમ કે ભાઈ તમારામાં આ એક દોષ છે, તો કે તમારામાં છે એનું શું? એ વાત થઈ આડી. પોતાનું વાત ચાલે છે એમાં હામાને પકડે એટલે ઓલી વાત એને ગમતી નથી ને ઉડાડી દેવી છે. એ અસરળપણું છે, સરળપણું નથી પણ અસરળપણું છે. એ તો દ્રષ્ટાંત લીધો. પ્રત્યેક વ્યવહારમાં શું સરળપણું હોવું જોઈએ? મુમુક્ષુની ભૂમિકામાં સરળપણાનો ગુણ બહુ મોટો છે. જો સરળપણું પારમાર્થિક દ્રષ્ટિકોણથી એટલે આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી સેવન કરવામાં આવે તો અવશ્ય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. આપણે ત્યાં એક તત્વાર સૂત્ર, સૂત્રજી કહે છે તત્વાર સૂત્ર અથવા મોક્ષ શાસ્ત્ર નામનું શાસ્ત્ર છે. એના રચનાર છે ભગવાન ઉમાસ્વામી. એ શાસ્ત્ર બધા જૈનોને માન્ય છે અત્યારે, એમાં દિગંબર શ્વેતાંબરની વાત નથી. બંને એ સૂત્રોને માને છે, કેમ કે એ સૂત્રો માં કાંઈ વાંધાજનક કોઈ પરિસ્થિતિ એમણે રહેવા દીધી નથી. શાસ્ત્રના રચનાર એવા સમર્થ આચાર્ય છે કે એમણે જે સૂત્રો લખ્યા છે એ સૂત્ર અકાટ્ય છે. કોઈ એની અંદર એમ ન કહી શકે કે આ બરાબર વાત નથી કરતા. એમાં ચાર ગતિના કારણરૂપ પરિણામોની ના પણ સૂત્ર લખ્યા છે એમણે. એ પ્રકરણની અંદર એ ચર્ચા ચાલી ત્યારે નરક ગતિ કયા પરિણામથી થાય, દેવ ગતિ કયા પરિણામથી થાય, તિર્યંજ ગતિ કેવા પરિણામથી થાય, શું અને મનુષ્ય કેવા પરિણામથી થાય એ સૂત્ર લખતા મનુષ્ય થવા માટે સરળતા જીવે જાણે અજાણે સેવી હોય તો મનુષ્ય થાય. ક્યારે મનુષ્ય થાય? સરળતાને કારણે મનુષ્ય થાય એવું સૂત્ર છે એની અંદર. અને ચારેય ગતિમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ મનુષ્ય ગતિમાં થવી સૌથી સુગમ છે, કેમ કે ત્યાં મધ્યમ કોટિના દોષવાળા પરિણામ છે, તીવ્ર કક્ષાના મોક્ષ દોષવાળા પરિણામ ત્યાં નથી. એટલે મોક્ષ માર્ગને પામવા માટે મનુષ્યપણું એ ઉત્તમ ગણવામાં આવે છે. ચાર ગતિમાં, ગતિ તો એકે સારી નથી, મોક્ષ ગતિ પાંચમી જ સારી છે, પણ સરખામણીમાં કમ્પેરિઝન કરતાં ચાર ગતિમાં મનુષ્ય ગતિ સારી છે. એનું કારણ સરળપણું છે. હવે અહીંયા ભગવાન એમ કહે છે કે જો સરળ પરિણામથી તું મનુષ્ય થયો તો વિશેષ પારમાર્થિક સરળતા પ્રગટ કરીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરને, તારા સંસારના દુઃખોનો નિવેડો આવી જશે. પણ મનુષ્ય થયા પછી પણ જો સન્ના પરિણામ થાય એવા અત્યારની પરિસ્થિતિ અહીંના મનુષ્યોને દેખાતી નથી. સરળતા હોય તો મનુષ્ય મરીને મનુષ્ય થાય, નહીંતર મોટા ભાગે પશુ પક્ષીમાં ત્રિંજ ગતિમાં જીવ ચાલ્યો જાય છે. બહુ ભાગ આ સ્થિતિ છે. એટલે દર્શન મોહ મટાડવાનું પણ બળવાન કોઈ પરિણામની અંદર સાધન હોય તો સરળપણું છે. એ સરળપણું સેવન કરતા ક્યારેક મુશ્કેલીનો સામનો કરવો પડે તો પણ એ સ્વીકારવો, પણ બને ત્યાં સુધી અસરળપણું કરવું. ઘણા દોષથી બચી જવાશે. આના ઉપર તો આપણે એક આર્ટિકલ આવી ગયો છે સરળતા ઉપર તો. અને એટલા માટે મનુષ્ય છે એ ઊભો ચાલે છે, પશુ પક્ષી બધા આડા ચાલે છે. કેમ કે અસરળતાથી મળેલી ગતિ છે. પશુ પક્ષી તિર્યંજ ગતિ છે એ અસરળતાથી. પછી જમીન ઉપર ચાલનારા હોય, પાણીમાં ચાલનારા હોય કે આકાશમાં ઉડનારા હોય, બધા આડા ચાલે છે. અસરળતાનો ભાવની અસરળતાનું ફળ દ્રવ્ય પણ અસરળતા આવી, આડા આડા શરીર મળ્યા. અને જો જીવ ઉત્તમ કોટિની અલૌકિક સરળતા ધારણ કરે તો ઉપયોગ સરળ થઈને અંતર્મુખ થઈ જાય. જીવના પરિણામમાં ચારિત્ર ગુણમાં શુભ ને અશુભ બે પ્રકારના કષાય ચાલે છે, મંદ કષાય અને તીવ્ર કષાય. એ જ્ઞાનની સાથે સાથે એક સાથે પરિણમે છે, સમકાળે, સાયમલ્ટેનિયસલી સમકાળે પરિણમે છે. ઉપયોગ ઉપયોગમાં નહીં રહેતા આડો જાય છે, એટલે કષાયને પોતાપણે અનુભવ કરીને કષાય રસમાં પરિણમે છે, તન્મય થઈને કષાયમાં પરિણમન કરે છે. એ ઉપયોગની અસરળતા છે. જો ઉપયોગ સરળ થાય તો પોતામાંને પોતામાં રહીએ અને એ જીવનો મોક્ષ થયા વિના રહીએ નહીં, સંસારથી છુટકારો થઈ જાય. એવું સરળપણાનું પ્રકરણ વિસ્તારવાળું છે, પણ સામાન્ય રીતે જીદપણું, વક્રપણું, અસરળતા, હઠાગ્રહ, મતાગ્રહ, દુરાગ્રહ એવા કોઈ આગ્રહના પરિણામ ન થવા એ સરળતાનું કામ છે, અને એવા પરિણામ થવા તે અસરળતાનું કાર્ય છે. અલૌકિક સરળતામાં ઉપયોગનું અંતર્મુખપણું થવું તે એ પારમાર્થિક અલૌકિક સરળતા છે. નહીતર એ આડો આલે છે, જોડે રહેલા બાજુમાં રહેલા વિભાવને ગ્રહણ કરે છે, પોતાપણે એકત્વ કરી લે છે. એ ઉપયોગની અસરળતા છે. અને બાજુમાં એ વિભાવ રહ્યો હોવા છતાં પણ એનાથી ભેદજ્ઞાન કરીને ઉપયોગ પોતાના સ્વરૂપમાં અભેદતા સાધે છે, એ ઉપયોગનું અલૌકિક સરળપણું છે. ક્ષમા, ક્ષમા એટલે શું? કે બીજા કોઈ પણ મનુષ્યો પોતાનો વિરોધ કરે, નુકસાન કરે, નિંદા કરે, કાંઈ પણ કરે, ત્યારે પણ તેના પ્રત્યે નિર્વૈર બુદ્ધિથી જોવું, અથવા એને ઉપકારી માનવા, તેને ક્ષમા કહેવામાં આવે છે. ઉપકારી કેવી રીતે માની શકાય? કે ઉદય તો તારો આવ્યો છે, એ જ જીવ તો બિચારો બાપડો નિમિત્ત છે, એમાં તને કોઈ નુકસાન કરી શકતું નથી. તારા ઉદયમાં જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય છે એ થાય છે, એ પૂર્વે કરેલા તારા અપરાધનું ફળ છે. હવે ઉદય કર્મ ખરવા માટે ઉદયમાં આવ્યું છે, બરાબર છે, એમાં એ નિમિત્ત પડે છે એટલે મદદ કરે છે તને. તો મદદ કરનારને ઉપકારી માનવો કે એને નુકસાન કરતા માનવો? એને ઉપકારી માનવો જોઈએ. દાખલા તરીકે કોઈ નિંદા કરે છે, આપણે જો ને સૌથી મનુષ્ય ગતિમાં માન કસાઈની પ્રધાનતા છે. માન અપમાન બીજું બધું સહન કરે, પણ અપમાન સહન કરી શકે નહીં, નિંદા ના સહન કરી શકે. દબાજો આગળ, શું આ બાજુ ઘણી જગ્યા છે. તો એમાં એક બહુ સરસ યુક્તિ છે, આત્માનું અવલંબન ન આવે તો કેટલી વાર યુક્તિનું અવલંબન લેવું જોઈએ. કે આપણા કપડા વગર પૈસા લીધે ધોબી ધોઈ દે તો ઉપકારી ખરો કે નહીં? સાબુ અને સોડા, પાણી અને પરિશ્રમ, ચારે વાના એના અને આપણા કપડા ધોવાઈ જાય તો મદદ ઉપકારી ગણાય કે ન ગણાય? એમ આપણા આત્માને નિર્મળ થવા માટે નિંદાનો ઉદય આવ્યો, નિંદાનો પ્રસંગ બન્યો. તો એ નિંદા કરનાર પોતાના સાબુ સોડા પાણીથી આપણા કપડા ધોવે છે, એવો દ્રષ્ટિકોણથી એને ઉપકારી માનો ને. બીજી રીતે એને એના પ્રત્યે કસાયના પરિણામ કરવાથી તો નવું કર્મ બંધન એવું ને એવું થશે, અને ફરીને તારી નિંદાનો ઉદય આવશે. પાછો તને એ વખતે રાગદ્વેષ થશે એટલે ફરીને પાછો એ જ પ્રસંગને એવો જ ઉદય આવીને ઊભો રહેશે. તો એને નિર્વૈર બુદ્ધિથી, વેર વિના, ઉદારતાથી એના પ્રત્યે વર્તવું. કેવી રીતે વર્તવું? ઉદારતાથી વર્તવું. મોટા ભાગે સામે સામે વિરોધ બહુ ઓછા કરતા હોય છે, પાછળથી બોલે આપણને ખબર પડે કે આ આપણું જરાક આવી રીતે બોલે છે. પણ એની સાથેનો વ્યવહાર એવો રાખવો જોઈએ કે એને ખબર ન પડે કે આપણને એ વાતની ખબર છે. એને તો એમ જ લાગે કે આને કાંઈ ખબર જ નથી. જો ડંખ રહી જાય, શલ્ય રહી જાય, તો એનો ઉકરાટો આવ્યા વગર નહીં રહે. જરાક તો કોચું બોલાઈ જાય, પણ ક્ષમા હોય, ઉદારતા હોય તો હા મને ખબર પડવા ન દે. એ તો એમ લાગે કે વાહ, બહુ આપણી સાથે તો બહુ સારું છે. આપણે ભલે વાંહીથી કાપીએ છીએ, પણ એ તો આપણી સાથે બહુ સારો વ્યવહાર રાખે છે. બદલવાનો વારો એનો આવશે, જેદી તેદી એને બદલવું પડશે. એ પણ દર્શનો ઘટવાનું કારણ છે. પોતાના દોષનું જોવું, પેલા વિચારવું શબ્દ લીધો તો, હવે જોવાની વાત આવે છે. જે દોષ થઈ ગયા હોય એ દોષ સંબંધી ભાવ ચાલે એને વિચાર કહે છે, એ ભાવને વિચાર કહે છે. અને જે દોષ ચાલતા હોય એ વખતે જ્ઞાન એને જોવે, એને જોવું અથવા એને અવલોકન કરવું એમ કહેવામાં આવે છે. અવલોકન શાસ્ત્રીય ભાષાનો શબ્દ છે, સાદી ભાષામાં એને જોવું એમ કહે છે. ચાલતા દોષોને જોવા એ દર્શન મોહને ગાળવાનો ઉપાય છે, મળ મટાડવાનો ઉપાય છે. મળ પણ મટે ને વિક્ષેપ પણ મટે, એનાથી તો બે અસર આવે. અને પ્રયોગ કરવો હોય તો કોઈ વાર કરી જોજો, ખાસ કરીને મંદરસના પરિણામમાં, મંદ કષાયમાં એ પ્રયોગ નહીં થઈ શકે શરૂઆત વાળાને, પણ તીવ્ર રસવાળા પરિણામ હોય, ક્રોધના કે ખાવા પીવાના કે કોઈ પણ પ્રકારના, એ વખતે ચાલતા દોષોને જોવામાં આવે, અવલોકન કરવામાં આવે, તો તત્કાળ એ દોષ ફિક્કો પીડ્યા વિના રહેશે નહીં, એ દોષ ફિક્કો પીડ્યા વિના રહેશે નહીં, તત્કાળ જ એના ઉપર અસર આવશે. એ પણ પ્રયોગાત્મક પરિણામ છે, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ. જેટલો આરંભ પરિગ્રહ વિશેષ હોય છે તેટલા તેના પ્રત્યેના પરિણામ પણ મમત્વ, વિશેષ મમત્વ વાળા થાય છે. જોઈ લેવું કે આપણે મુંબઈ આવ્યા ત્યારે આપણી પાસે શું હતું, અને આટલા વર્ષમાં મુંબઈમાં રહ્યા પછી જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ મમત્વ વધ્યું કે નથી વધ્યું, પોતાપણાનો રસ વધ્યો કે નથી વધ્યો, વધશે. અહીંયા ચેતી જવાની વાત છે કે એ તો પૂર્વકર્મના કારણે હોય છે. જીવ વર્તમાનમાં જેટલું પોતાપણું કરે છે એટલી અશાંતિ ઊભી કરે છે. એવા ઘણા દાખલા જોયા છે કે સામાન્ય આર્થિક સ્થિતિમાંથી બહુ સારી આર્થિક સ્થિતિમાં આવ્યા પછી અશાંતિ વધી ગઈ હોય. એ પોતે પણ એમ કહે કે અત્યારે અમારે હામ દામ ને ઠામ બધું છે, પણ અંદરમાં ચેન પડતો નથી. તમને કાંઈ ટેન્શન, કાંઈ વાંધો, કાંઈ ઉપાધિ, કાંઈ વ્યાધિ, કાંઈ રોગ કે ના બધું કાંઈ નથી, પણ કોને ખબર અંદર શાંતિ નથી, અશાંતિ ઘણી છે. એવા એક મુમુક્ષુ આવેલા કે એક જમાનામાં 50 રૂપિયાની નોકરી મને નહોતી મળતી, પૂગતી ઉંમરમાં વતન છોડીને મુંબઈ કલકત્તામાં કમાણી માટે વતન છોડી દીધું, ત્યારે કોઈ સગા સંબંધી 50 રૂપિયાની નોકરી નહોતા આપતા. અત્યારે 100-150 કરોડ છે, કેટલા 100 કરોડ 50 કરોડ, 5 લાખનો તો મારે હિસાબ નથી કે હું 5 લાખ આવે તો મને કાંઈ લાગતું નથી કે પૈસા કમાઈ ગયા, અને જાય તો એમ થાય કે એમાં શું ગયું, હવે કાંઈ નહીં. બધું અનુકૂળ છે, પણ અંદરમાં શાંતિ નથી. હોય ક્યાંથી? એ જે વધતું 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 ચાલ્યું અને એનો જે રસ ચડ્યો એણે આત્માની શાંતિનું ખૂન કર્યું છે. એણે શું કર્યું છે? આત્મશાંતિનું ખૂન કર્યું છે. એટલે અત્યારે બધું અનુકૂળ છે, 3 કરોડનો ફ્લેટ છે આ બાજુ, બીચ કેન્ડી બાજુ જાય ને સારા એરિયામાં, પેડો રોડ ને એ બાજુ. પણ જીવને ક્યાંય શાંતિ વળતી નથી. ક્યાંથી વળે? અશાંતિના ધોકા મારી મારીને હાડકા ભાંગી નહીં ખાશે જીવના, પછી એ બધો દુખાવો તો ચાલુ જ રહે. એ દુખાવો તો ક્યાંથી મટે? એને એટલે જેને આત્મકલ્યાણ કરવું છે એને એક મર્યાદા બાંધી લીધી કે આપણા આજીવિકા અર્થેના પરિણામ ન બગડે એટલી જો વ્યવસ્થા હોય તો વધારે આરંભ પરિગ્રહ વધારીને દુર્ગતિમાં આત્માને ધકેલવા જેવો નથી. પોતાના આત્માને દુર્ગતિમાં ધકેલવા જેવો નથી. બાકી કોઈ કુટુંબ પરિવારવાળા મુકાવા નહીં આવે. હું નહીં એમ થાય, મને તો વાંધો નથી, પણ બધા બૈરા છોકરા બધા સરખી રીતે રહે એવું તો થવું જ જોઈએ ને. શું એ લોકોની ઈચ્છા પણ પૂરી કરવી જ જોઈએ ને, પણ મારતારે ખાવો પડશે. એ લોકો કંઈ મૂકવા મુકાવા આવશે નહીં. એટલે થોડો સંક્ષેપ કરીને મર્યાદા મધ્યમ કોટીનું જીવન જીવીને, બહુ લક્ઝરિયસ લાઈફ નહીં રાખવી જોઈએ. નહીં તો એક ચીજ 12 આનાની મળે છે ને 12 રૂપિયાની મળે છે ને 120 રૂપિયાની પણ મળે છે, પસંદગી કરવી પોતાના હાથની વાત છે. તો એને પોતાને આત્મકલ્યાણને મુખ્ય રાખીને વ્યવહારિક જીવન પણ કેવી રીતે જીવવું એનો વિવેક કરવો પડે છે. અને કોઈના માટે નથી કરવું, પોતાના આત્મકલ્યાણ માટે કરવાની વાત છે. નાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. મળ પણ એનાથી મટે છે અને વિક્ષેપ પણ મટે છે. બે કારણ મનમાં સંબંધ તો છે, એકબીજામાં સંબંધ છે. નાની પુરુષની અત્યંત ભક્તિ ક્યારે થાય? કે જ્યારે એને જ્ઞાની પુરુષ પોતાના આત્મકલ્યાણનું પરમ નિમિત્ત દેખાય ત્યારે. ત્યાં સુધી એવી ભક્તિ ઉત્પન્ન થતી નથી. અને એ ભક્તિમાં લીન છે એને બીજા ટેન્શનના પરિણામ આવતા નથી. અત્યંત ભક્તિવાળાને બીજા ટેન્શનના પરિણામ આવતા નથી, એ બધાથી આપોઆપ જ છૂટી જાય છે. કેમ કે એક બાજુ અધિક ઝુકાવ થવાથી સંસારના અનુકૂળતા પ્રતિકૂળતામાં પરિણામ ઝૂકતા નથી, એટલે એને ડિસ્ટર્બન્સ નથી, વિક્ષેપ નથી. આ રીતે આત્મકલ્યાણને અવરોધરૂપ એવા જે મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ પ્રકારના પરિણામને કેમ મટાડવા એનું સમાધાન પણ એમણે એક જ પોસ્ટકાર્ડમાં આપ્યું છે. આ એક એક પોસ્ટકાર્ડ લખાય, એક એક પેરેગ્રાફ છે ને એ એક એક પોસ્ટકાર્ડ છે. કારણ કે છેલ્લામાં લખ્યું છે, આજે 8મું પત્તું લખીએ છીએ. એક જ દિવસે 8 પોસ્ટકાર્ડ લખાશે કૃષ્ણદાસભાઈને. વિચાર લંબાણો છે, યોગ્યતા જોઈને, તો સહેજે સહેજે એમને લખવાની પ્રવૃત્તિ થઈ ગઈ છે. હવે એમ કહે છે કે જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે તે પ્રસંગમાં, આમ તો એમનું કહેવું શું છે કે સત્સંગમાં પણ જ્ઞાની પુરુષનો સત્સંગ મળતો હોય તો એના જેવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી. પણ સતત નિરંતર એમનો સમાગમ મળે એ પ્રકારનો પુણ્યયોગ મળવો અથવા હોવો એ લગભગ અસંભવિત છે. એટલે જ્યારે જ્યારે એ પ્રત્યક્ષ સમાગમ ન મળતો હોય, એ પ્રકારનું પુણ્યોદય ન હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, તેમની ચેષ્ટા અને તેમના વચનોને નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. એક એક શબ્દ બહુ મહત્વપૂર્ણ લેખો છે. શું કહે છે કે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ન હોય ત્યારે શું કરવું? તો કે જ્ઞાની પુરુષની જે અંતરંગ દશા છે, કેવી દશા? એમની જે જ્ઞાન દશા છે, એમની જે આરાધક દશા છે, એને નિરખવી. નિરખવી એટલે જોવી. સામે તો છે નહીં જ્ઞાની. કેવી રીતે જોવી? તો કે વિઝ્યુઅલાઇઝ કરવી. શું કરવું? વિઝ્યુઅલાઇઝ કરવી. એટલે કે સામે હોય અને જોતા હોય એવી રીતે ભાવમાં આવવું, એને વિઝ્યુઅલાઇઝેશન કહે છે. અને એ બને છે. ગઈકાલે મિષ્ટાન ખાધું હોય અને એના સ્વાદને સંભાળે ત્યારે શું કરે? વિઝ્યુઅલાઇઝ કરે. અને કોકે હરખાઈનું અપમાન કર્યું હોય અને તાતો ઉનો થઈ ગયો હોય એના જ સંભાળે ત્યારે શું કરે? એ પ્રસંગ એને હામે જાણે હોય ને એની વાત કરતાં કરતાં ગરમ થઈ જાય. અત્યારે જે પ્રસંગ ન હોય એનું અપમાન કરતો ન હોય પણ મને આવું કીધું એમ કહેતા કહેતા પારો ચડી જાય. એ વિઝ્યુઅલાઇઝ થાય છે. એટલે વિચારવું, સ્મરણ કરવું એ બંને કરતા નિરખવામાં, વિઝ્યુઅલાઇઝ કરવામાં ભાવાન્વિતપણું વિશેષ થાય છે. ભાવાન્વિતપણું એટલે ભાવનો આવિર્ભાવ થવો. તે એટલે ભાવનો આવિર્ભાવ કરવા માટે, નાનીની જ્ઞાન દશાના ભાવનો આવિર્ભાવ કરવા માટે એને વિઝ્યુઅલાઇઝ કરવા. શું કીધું એમણે? બહુ શાસ્ત્ર ભાષામાં એને નિધિ ધ્યાસન પણ કહે છે. શું કહે છે? નિધિ ધ્યાસન કહે છે. વેદાંતમાં એ શબ્દનો વધારે પ્રયોગ છે. જૈન શાસ્ત્રોમાં એ શબ્દનો પ્રયોગ ઓછો છે, વેદાંતમાં વધારે છે. એને નિધિ ધ્યાસન પણ કહે છે. પણ એ ન સમજાય ચાલુ ભાષામાં. નિરખવું એટલે એમણે ચાલુ ભાષા વાપરી છે. અને બહુ અંગ્રેજીમાં તો એકદમ એપ્રોપ્રિએટ વર્ડ છે, વિઝ્યુઅલાઇઝ કરવો. જો અત્યંત ભક્તિ હોય તો સહજ છે. અને એવો પ્રકાર ન હોય તો ખેંચીને લાવવામાં દોષ નથી, ગુણ છે. બે પ્રકાર હોઈ શકે છે, નહીતર પરિણામ બીજે ગયા વિના રહેશે નહીં. તો બીજા બીજા પ્રસંગના કે બીજા કોઈ સંસારના પ્રસંગોમાં પરિણામ જાય એના કરતાં જ્ઞાનીના વિષયમાં પરિણામ જાય તો શું ખોટું છે? ભલે ખેંચીને લાવે તો આજે ખેંચીને લાવશે તો કાલે સહજ થઈ જશે, એમાં કાંઈ વાંધો નથી. કોઈને સહજ હોય છે, કોઈ ખેંચીને પણ કરે તો એમાં કાંઈ ખોટું નથી. પ્રત્યક્ષ સમાગમમાં રસ વધારે લીધો હોય એમની દશાને નિરખવામાં એને રસ આવ્યો હોય, નિરખી શક્યો હોય તો તો પરોક્ષતામાં એ વિષય વિઝ્યુઅલાઇઝ થવાની સંભાવના છે, એમ છે સહજપણે. અને ન થતું હોય તો પણ ખેંચીને લાવવામાં કાંઈ વાંધો નથી. હા, એટલે જોઈ શક્યો હોય તો, નાનીની અંતરંગ દશા જોઈ શક્યો હોય તો વિઝ્યુઅલાઇઝ કરે ને, જોઈ જ ન હોય તો શું વિઝ્યુઅલાઇઝ કરે? તો કાંઈ ન આવે. ઉગે ઉગે હાલતો હોય એને કાંઈ વિઝ્યુઅલાઇઝેશન થાય નહીં કાંઈ. તેમની દશા, બીજો શબ્દ લીધો છે તેમની ચેષ્ટા. ચેષ્ટા એટલે એમનો પુરુષાર્થની પ્રયત્ન દશા, એને પ્રયત્ન દશાને ચેષ્ટા કહે છે. ભાઈ આ કામ એક કરવા જેવું છે તો કે થતું નથી, કે ચેષ્ટા કરો એમ કે. શું કે? તમે ચેષ્ટા કરો એટલે પ્રયત્ન કરો. શું? તો જ્ઞાની જે પુરુષાર્થ કરે છે, આત્મિક પુરુષાર્થ કરે છે, એ એમની અંતરંગ ચેષ્ટા છે. બાહ્ય પ્રવૃત્તિમાં એ અપ્રયત્ન દશામાં હોય છે અને અંતરંગ આત્મકાર્યમાં એ પ્રયત્ન દશામાં હોય છે. એવી જે એમની બંને પ્રકારની દશા, એને પણ વિઝ્યુઅલાઇઝ કરવી, એને પણ સ્મરણમાં લેવી, વિઝ્યુઅલાઇઝ ન થાય તો એને સંભાળવી અને એનો વિચાર કરવો, એ સંબંધે વિચાર પણ કરવો, એ ઉતરો ઉતરો નીચેની ડિગ્રીના પરિણામ છે. વિચાર છે એથી નીચેના ડિગ્રીના પરિણામ છે. શું એટલે? હા, બંને સાથે એક કાળે ચાલે. અને એમના વચનો એને સંભાળવા અને એને પણ વિચારવા, એમ કરવા યોગ્ય છે. શું કહે છે? પ્રત્યક્ષ સમાગમ ન હોય ત્યારે એ પ્રકારે પરિણમન કરવું એ પરોક્ષ સત્સંગ છે. સત્સંગ પ્રત્યક્ષ અને સત્સંગ પરોક્ષ, આ પરોક્ષ સત્સંગ થયો. શું? એટલે ઈ જીવ એમ જીવ એમ કહી શકે કે ક્ષેત્ર અપેક્ષાએ ભલે જ્ઞાની પરોક્ષ છે પણ ભાવ અપેક્ષાએ મારા હૃદયમાં બિરાજમાન છે. તો એને પ્રત્યક્ષ કર્યા છે એટલે. પણ એથી એને સંતોષ પકડવાની વાત નથી. પરોક્ષતાનો અસંતોષ તો એટલો ને એટલો હોય સાથે. પણ બીજી પ્રવૃત્તિમાં જીવ ન પડી જાય જો જ્ઞાની પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિથી આકર્ષણ હોય તો, નહીંતર બીજી પ્રવૃત્તિમાં લાગી જશે. ચાલો હવે અત્યારે કાંઈ સત્સંગનો આપણે પ્રસંગ નથી, માટે સંસારના કેટલાક બીજા કામ છે એ જલ્દી જલ્દી આટોપી લઈએ, એ જલ્દી કરી લઈએ, પછી એમાં રસથી એવો ઘૂસી જાય. કે જેટલો સત્સંગ કર્યો હતો એ બધો એક ઉદય આવે એમાં ધોવાણ થઈ જાય, એટલો રસ લઈ લે. એ કરવા જેવું નથી. વિશેષ આ પોસ્ટકાર્ડમાં બીજી વાતો કરી છે, સમય છે.